1980 ફિનિક્સ એરિઝોના આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વ્યાખ્યાન નંબર 12
આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર અવિવચન ચાલે છે અત્યાર સુધીની અંદર. આપણે સામાન્ય નિર્દેશ જે પ્રથમની 23 કથામાં કર્યો તેનું વિવેચન પૂરું થયું. ત્યાર પછી મતાર્થીના લક્ષણો અને ત્યાર પછી આત્માર્થીના લક્ષણો એ વિશે વાત કરી. તો હવે જે આત્માર્થી છે તે સદગુરુ પાસે આવે છે અને સદગુરુ તેને લાયક ગણે છે. એવા મુમુક્ષુને સદગુરુ આત્માનો ઉપદેશ આપે છે. તો એ આત્માના ઉપદેશ આત્મસિદ્ધિની શાસ્ત્રની અંદર 6 પદ દ્વારા આપવામાં આવ્યો છે. આત્મા છે તે નિત્ય છે, છે કરતા વળી કર્મ, છે ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. તો આત્મ સ્વરૂપ કેવું છે, એટલે કે આત્મા કેવો છે તેનું વિવેચન આ 6 પદ દ્વારા આત્મસિદ્ધિની અંદર કરવામાં આવ્યું છે. તેમાં પ્રથમ પદ કે આત્મા છે, તો જ્યાં સુધી આત્મા છે આત્માના અસ્તિત્વનો જો સ્વીકાર કરવામાં ના આવે તો પછી કોઈ મોક્ષને માટે કોઈ પ્રયત્ન હોઈ શકે જ નહીં. તો આત્મા નથી એવી જાતની પ્રથમ શિષ્ય શંકા કરે છે અને કહે છે, બહુ વિચારક શિષ્ય છે, જે કંઈ દલીલ કરે છે તે વિચારપૂર્વક મૂકે છે. કહે છે કે નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ, અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ, મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ, જણાય જો તે હોય તો ઘટપટ આદિ જેમ. માટે છે નહીં આત્મા, મિથ્યા મોક્ષ ઉપાય, એ અંતર સંકાતણો સમજાવો સદુપાય. આ 4 ગાથાની અંદર શિષ્યને શંકા થાય છે, એટલે કે તો વિચારક શિષ્ય છે, અનેક રીતે એ વિચાર કરે છે અને પોતાની આત્મા નથી અને પોતે શું અનુભવી રહ્યો છે તેની વાત કરી અને શંકા કરે છે કે અમને તો કોઈ પણ રીતે આત્મા દેખાતો નથી, આંખથી દેખાતો નથી, આંખ ન દેખાય તો કઈ વાંધો નહીં, બીજો પણ કોઈ પણ પ્રકારે અનુભવ આત્માનો અમને થતો નથી. એથી કરીને આત્મા હોય એવું મને લાગતું નથી, અને જો આત્મા ન હોય તો પછી મોક્ષનો કોઈ ઉપાય કરવાનું પણ રહેતું નથી. તો અમને તો એમ લાગે છે કે જે દેહ છે તે જ આત્મા છે, અને કદાચ તમે માનો કે દેહ ને આત્મા ન માનો, તમને એમ લાગે છે કે આ ઇન્દ્રિય છે તે આત્મા છે, પ્રાણ છે તે આત્મા છે. આ 3 વાત ની દલીલ કરે છે અને પછી એક ફરી એકને એક વાત કરે છે કે જો આત્મા જેવી કોઈ વસ્તુ હોય તો આપણને કેમ જણાય નહીં, ઘટપટ આટલી પદાર્થો જે છે જે કે આપણી સામે બીજા પદાર્થો આવે છે તે પદાર્થો આપણે જોઈ શકીએ છીએ, તો એ પ્રમાણે આત્મા આપણને હોય તો દેખાય કેમ નહીં? માટે આ બધા ઉપરથી તો મને એમ લાગે છે કે આત્મા જેવું કંઈ તત્વ દેખાતું નથી. અને તેમ છતાં તમે સદગુરુ છો, વિશેષ જાણકાર છો, અને મને તમારી પર પૂરી શ્રદ્ધા છે કે જરૂર તમે મારી આ શંકાનું નિવારણ કરશો. એટલા માટે મારી અંતરની હું તમને શંકા રજૂ કરું છું. તો પ્રથમ તો એ કહ્યું કે દ્રષ્ટિમાં આવતો જ નથી, દ્રષ્ટિમાં આવતો જગતના દ્રશ્યમાન અનેક પદાર્થો છે, આપણે આંખથી જોઈ શકીએ છીએ. જે જે કઈ રૂપી પદાર્થો છે, જે કઈ, તે બધાને આપણે આંખથી જોઈ શકીએ છીએ. તો આત્મા પણ આંખથી દેખાવો જોઈએ, પણ અમને તો એ આંખથી દેખાતો નથી. એમની આ પ્રથમ દલીલ છે. વળી અમને આંખમાંથી ન દેખાતો કઈ વાંધો નહીં, પણ બીજી રીતે પણ આત્મા છે એ અનુભવ થતો નથી. આ શબ્દ છે દેખાતો નથી, પણ સંભળાય છે એવો અનુભવ થાય છે. હવા ઠંડી હોય, ગરમ હોય, એ ભલે દેખાય નહીં ગરમ ઠંડી હોય, પણ એનો અનુભવ થાય છે. તો એ પ્રકારે ભલે આત્મા નજરે આંખે ન દેખાય એનો કોઈ વાંધો નથી, પરંતુ બીજી પ્રકારે પણ અનુભવ થવો જોઈએ. સ્વાદ છે એ કઈ નજરે દેખાતો નથી કે આ પાણી કેવું છે, કે શરબત કેવું છે, કે કેરી કેવી છે, કે શાક કેવું છે, કે ગમે પદાર્થ કેવો છે. એ પદાર્થની અંદર કેવો સ્વાદ છે સ્વાદ તો કઈ નજરે દેખાતો નથી, પણ તેમ છતાં સ્વાદનો જીભ દ્વારા અનુભવ થાય છે. એટલે કે અમને નજરે ન દેખાય આત્મા તો કઈ વાંધો નથી, પરંતુ બીજી પણ કોઈ રીતે અમને અનુભવ થતો નથી, તો એમ લાગે છે કે આત્મા છે નહીં. અને જે આત્મા દેખાતો નથી, એટલે જે કઈ બીજું દેખાય છે તેને હું તો આત્મા માટે દેહ જ આત્મા, હું તો આ દેહ છે તેને જ આત્મા માનું છું. બીજો અનુભવ છે નહીં, દેહ છે અને દેહની મારી ઈચ્છા પ્રમાણે ક્રિયા, દેહની ક્રિયા થાય છે, અને મને પોતાને મારા હાથ પગ હાથે જે કઈ છે મારા પોતાના લાગે છે. એટલે આ દેહ છે એ જ મને તો મારું સ્વરૂપ દેખાય છે, એ જ આત્મા છે એટલે કે મારું સ્વરૂપ છે, હું એ છું. આ દેહ છે તે જ હું છું, જે સિવાય કોઈ બીજી વસ્તુ હોય એવું તો મને લાગતું નથી. અને બીજું ઇન્દ્રિયો છે, કદાચ હું મારા દેહને એમ કે મારું સ્વરૂપ ન માનું માત્ર, પણ જે ઇન્દ્રિયો છે કે જેના દ્વારા મને જ્ઞાન થાય છે, પદાર્થનું જ્ઞાન થાય છે, એના રૂપનું જ્ઞાન થાય છે, એની ગંધનું જ્ઞાન થાય છે, એના સ્વાદનું જ્ઞાન થાય છે, શબ્દનું જ્ઞાન થાય છે, એ બધું ઇન્દ્રિયો દ્વારા થાય છે. એટલે મને એમ લાગે છે કે આ ઇન્દ્રિયો જે છે તે જ ખરેખર હું છું, કેમ કે હું ખાઉં છું, પીઉં છું, આ જે કંઈ ક્રિયાઓ કરું છું તેની અંદર ઇન્દ્રિય કંઈ ને કંઈ કામ તો કરી જ રહી છે. એથી કરીને મને એમ લાગે છે કે આ ઇન્દ્રિય છે તે જ મારું સ્વરૂપ છે. અને જો ઇન્દ્રિયો ન હોય પાંચમાંથી એક, તો મને મારું સ્વરૂપ હોય એવું લાગતું નથી. માટે આ પાંચ ઇન્દ્રિયો છે તે જ મને મારું સ્વરૂપ દેખાય છે, આ દેહ અને એની સાથેની પાંચ ઇન્દ્રિયો. અથવા જે શ્વાસોશ્વાસ છે તે મારું સ્વરૂપ મને દેખાય છે, કે આ શ્વાસોશ્વાસ બંધ થાય તો ઇન્દ્રિયો બધી ક્રિયા કરતી બંધ થઈ જાય. તો આ શ્વાસોશ્વાસ એ જ ખરેખરું જીવન છે એમ મને લાગે છે, કેમ કે જે માણસોને મરી જાય વગર તે વખતે એને શ્વાસોશ્વાસ હોતો નથી, એટલે કે શ્વાસોશ્વાસ હોય તો જ આ ઇન્દ્રિયો અને દેહ કામ કરે એવું મને લાગે છે. એટલે મને એમ થાય છે કે આ પ્રાણ જે શ્વાસોશ્વાસ છે તે છે તો હું છું, એટલે એ જ મારું સ્વરૂપ છે. એ સિવાય કોઈ બીજો મને અનુભવ થતો નથી આત્માનો આનાથી જુદો. મેં ઘણો વિચાર કર્યો પણ આમાં કંઈ મારી બુદ્ધિ પહોંચતી નથી અને મને આત્મા વિશેની આ પ્રકારની શંકા રહે છે. તો તમે કૃપા કરી મને આત્મા છે એ મને સમજાવો. આ પ્રમાણે શિષ્ય સદગુરુને વિનંતી કરે છે. તો આ પ્રથમમાં પ્રથમ અહીં આત્મસિદ્ધિની અંદર આત્માના અસ્તિત્વની સિદ્ધિની પ્રથમ વાત કરી છે કે જો આત્મા છે એનું અસ્તિત્વનો જો સ્વીકાર થાય તો પછી એનું બીજું જે કંઈ સ્વરૂપ એનો પણ સ્વીકાર થાય. પણ જો આત્માનું અસ્તિત્વ જ ન હોય તો પછી એનું બીજું શું સ્વરૂપ હોઈ શકે? હોઈ શકે જ નહીં. કોઈ પણ વાત, કોઈ પણ પદાર્થનું અસ્તિત્વનો પ્રથમ સ્વીકાર થાય, ગમે તે પદાર્થ, ખાવાનો પીવાનો જો સામે દેખાય, જો ઘર છે આપણે દેખાય પદાર્થ રૂપે ઘર દેખાય, તો ઘર છે એવું અસ્તિત્વ હોય તો પછી એને કેવા બારી બહેણા આ તેનું રૂપ કેવું છે, કેવો સુંદર છે, કેવું ઘર છે એ આપણે એનો વિચાર કરવો. પણ જો ઘરનું જ અસ્તિત્વ ન હોય તો પછી એની બારી બહેણા આ તેનો કોઈ પ્રકારનો વિચાર પછી સંભવતો જ નથી. કેરી હોય તો કેરીના સ્વાદની વાત કરવાની છે, ક્યાંથી થાય છે, કેમ થાય છે, આદિ બધા પ્રશ્નો પછી ઉઠે. પણ જો કેરીનું અસ્તિત્વ જ ન હોય તો બાકીના કોઈ પ્રશ્નો ઉપસ્થિત થતા નથી. એટલા માટે પ્રથમમાં પ્રથમ અહીં આત્મસિદ્ધિની અંદર આત્માના અસ્તિત્વનો વાત કરવામાં આવી છે. અને એ આત્માના અસ્તિત્વની વાત કરતા પહેલા શિષ્યના મુખથી આ દલીલો મૂકવામાં આવી છે કે અમને તો આટલી આટલી અમારી દલીલ છે અને એ દલીલ દ્વારા અમને એમ લાગે છે કે આત્મા જેવો કોઈ પદાર્થ બીજો ભિન્ન હોય દેહથી એવું અમને લાગતું નથી. તો આ પ્રશ્નનો ઉત્તર આપવામાં આવે છે આત્મસિદ્ધિની અંદર. તો ત્યાં પ્રથમ જ એ વાત કરવામાં આવી છે કે ભાસો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે. કે ભાઈ તને દેહ આત્મા લાગે છે એ વાત ઠીક છે, પરંતુ ખરેખર તો એમ નથી, તે દેહનો તને અધ્યાસ દેહમાં મારા પણ થઈ ગયું છે અને દેહને આત્મા એક ક્ષેત્ર છે, એ હિસાબે તને આત્મા જુદો દેખાતો નથી, પરંતુ દેહ છે તેના લક્ષણ અને આત્માના છે તેના લક્ષણ એનો જો યથાર્થ વિચાર કરવામાં આવે તો તને સ્પષ્ટ આત્માથી ભિન્ન એનું જ્ઞાન તને થાય. માયસો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે જેમ અસીને જ્ઞાન. કે અસી અને તલવાર અને એનું જ્ઞાન એ બંને જેમ ભિન્ન છે તેમ આત્મા અને દેહ ભલે એક છત્રે રહ્યા પરંતુ તે બંને ભિન્ન છે. આત્મા છે જેમ દેહ અને વસ્ત્ર એ બંને ભિન્ન છે તે પ્રમાણે આત્મા અને શરીર એ બંને ભિન્ન છે. અને આત્માના પ્રગટ લક્ષણ શું છે એનો જો વિચાર કરવામાં આવે તો આત્માના અસ્તિત્વનો યથાર્થ ખ્યાલ આવે. તો પ્રગટ લક્ષણ કયું? કે આત્માનું પ્રગટ લક્ષણ તો જ્ઞાન છે. દેહ છે તેની અંદર કોઈ જ્ઞાન કરવાની શક્તિ નથી, પણ આત્મા છે તેની જ્ઞાન કરવાની શક્તિ છે. એટલે જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. પ્રગટ લક્ષણ, એનું પ્રગટ લક્ષણ કયું? તો ત્યાર પછીની ગાથામાં કહે છે આગળ કે સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા રહેનાર પ્રગટ રૂપ ચૈતન્યમય એ અંધાણ સદા. આ એનું ચિહ્ન છે આત્માનું, કે જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં જ્ઞાન છે. જેમ જ્યાં જ્યાં અગ્નિ છે ત્યાં ત્યાં ઉષ્ણતા છે, ઉષ્ણતા હોય અને અગ્નિ ના હોય એવું બને નહીં. તેમ જેમ અગ્નિને અને ઉષ્ણતાને તાદાત્મ્ય સંબંધ છે, તેમ જ્ઞાનને અને આત્માને તાદાત્મ્ય સંબંધ છે. એટલે જ્ઞાન છે ત્યાં આત્મા છે, દેહ છે તે તો રૂપી છે, આંખે દેખાય છે, આત્મા રૂપી છે, દેહ રૂપી છે. દેહમાં જ્ઞાન કરવાની શક્તિ નથી, એ શક્તિ તો આત્માની અંદર જ છે. તો એમ કહ્યું કે પ્રગટ લક્ષણે, આત્માનું પ્રગટ લક્ષણ તમે વિચાર કરો. અને વિસ્તારથી આગળ એ વાત કહે છે, તો એ પ્રગટ લક્ષણો પ્રત્યે દ્રષ્ટિ રાખો અને દેહ જે જળ છે એના લક્ષણો જે રસ રૂપ ગંધ અને સ્પર્શ આ લક્ષણો છે તે જળના છે એટલે કે દેહના છે, એ બંનેનો જો યથાર્થ વિચાર કરો તો એમ ખ્યાલ આવે કે આત્મા દેહથી ભિન્ન છે. પણ દેહની અંદર એક ક્ષેત્ર હોવાથી તને અને દેહમાં તારાપણાનું તને ભ્રાંતિ થઈ ગયેલી છે, એથી તને દેખાતો નથી. માટે તને હું આ વાત વિશેષ સ્પષ્ટ આગળ કરે છે. તો ત્યાં કહે છે કે છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું ભાન, પાંચ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને પણ. શિષ્ય ત્યાં પ્રશ્ન કરેલો કે અમને તો ઇન્દ્રિય છે તો જ આત્મા લાગે છે, કેમ કે ઇન્દ્રિય દ્વારા અમને જ્ઞાન થાય છે, માટે અમને તો ઇન્દ્રિય છે તે જ આત્મા લાગે છે. તો એનો જવાબ આપે છે અહીંયા કે ભાઈ તું ઇન્દ્રિય કહે છે વાત બરાબર છે, પણ પાંચે પાંચ ઇન્દ્રિયો જે છે એ પાંચે પાંચ ઇન્દ્રિય આંખ નાક જીભ કાન અને ત્વચા આ પાંચ ઇન્દ્રિય, આ પાંચે પાંચ ઇન્દ્રિયો પોતપોતાનું ભિન્ન ભિન્ન કામ કરે છે. જોવાનું કામ આંખ કરે છે, પણ એ જ આંખ કઈ સ્વાદનું કામ નથી કરતી. તો સ્વાદ તો જીભ લે છે, સાંભળે છે કાન, તો સ્પર્શ છે એ ફક્ત ચામડી જ સ્પર્શનું જ્ઞાન કરી શકે છે. પણ આત્મા તો પાંચે પાંચ ઇન્દ્રિયોથી જે કંઈ જ્ઞાન થાય છે તે કરી શકે છે. જો ઇન્દ્રિય આત્મા હોય તો દરેકે દરેક ઇન્દ્રિય દરેક દરેક ક્રિયા કરવી જોઈએ. દરેક દરેક ઇન્દ્રિય પાંચે પાંચ ઇન્દ્રિયની ક્રિયા એક ઇન્દ્રિય કરે તો ઇન્દ્રિય આત્મા આપણને લાગે, પણ ના એવું તો છે નહીં. એક ઇન્દ્રિય છે એ જે કામ કરે છે, હવે એ ઇન્દ્રિયનો નાશ થાય, એક સમજી લઈએ કે એક એક ઇન્દ્રિયનો નાશ થાય, કે ધારો આંખનો નાશ થયો, પણ આંખનો નાશ થયો તેથી કહે કે આત્માનો નાશ થતો નથી. અને જો આંખ દ્વારા આંખના નિમિત્તે જે કંઈ જ્ઞાન થયું એ આંખના ગયા પછી પણ રહે છે, એ કઈ ચાલ્યું જતું નથી. માણસ કોઈ આંધળો થયો હોય, 50 વર્ષની ઉંમર આંધળો થયો હોય, તો એની પહેલાનું જે કંઈ એને જોયું છે એનામાંથી કેટલું બધું વાતો એને સ્પષ્ટ નજર આગળ આવે છે, આંખ ન હોય તો પણ. એનો અર્થ એમ થયો કે જ્ઞાન કરનાર અને જ્ઞાનને સાચવનાર કોઈક બીજું છે અને તે આત્મા છે. એટલે પાંચ ઇન્દ્રિયો ભિન્ન ભિન્ન કામ કરે છે અને પાંચ ઇન્દ્રિયમાંથી એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય કદાચ એનો નાશ થાય તો પણ આત્માનો મારો આત્માનો નાશ તો એવું કોઈ અનુભવતું નથી. આંધળો માણસ એમ નથી કદી કહેતો કે મારો નાશ થયો છે, એ તો એ જ પ્રમાણે વિચારે છે, એ જ પ્રમાણે સુખ દુઃખ ભોગવે છે, એ જ પ્રમાણે ખાય છે, પીએ છે, વાતચીત આદિ જે છે એ પ્રમાણે જ કરે છે. એમાં કંઈ એને પોતે પોતામાંથી કંઈ ઓછું છું એવું પોતે પાછું અનુભવતું નથી. એટલે પાંચ ઇન્દ્રિય નો જે અધિષ્ઠાતા છે, પાંચ ઇન્દ્રિયના નિમિત્તથી જે જ્ઞાન થાય છે તે જ્ઞાન કરનાર તો આત્મા છે. એ એક જ છે કે મેં જોયું, મેં સાંભળ્યું, મેં સૂંઘ્યું, તો એ બધી ક્રિયાઓ મેં કરી. એટલે મેં જે અગર તો મારા દ્વારા કહેવાય, હું એ ક્રિયાઓ કરું છું, હું એ ક્રિયાઓ કરું છું, એનો અર્થ શું થયો કે જોનાર પણ હું, સાંભળનાર પણ હું, ચાખનાર પણ હું, સ્પર્શ જ્ઞાન પણ મને થાય છે, સાંભળનાર પણ હું છું. તો બધી ક્રિયાઓ જે જે ઇન્દ્રિય દ્વારા થાય છે તેનો કરનાર તો હું છું, મને એ ક્રિયા થાય છે, હું એ સાંભળું છું, હું એ કરું છું. એનો અર્થ એમ થયો કે આત્મા નામનો જે પદાર્થ આત્મા છે તે આ પાંચ ઇન્દ્રિયોના નિમિત્તે જાણે છે. તો જાણનાર છે તે આત્મા છે. કોઈ પણ પૂછે તો કે ભાઈ શું કર્યું, તો કે મેં સાંભળ્યું, મેં જોયું, મેં સૂંઘ્યું, મેં ચાખ્યું, મેં ટાઢું ઊનું આ તેનો ખ્યાલ કર્યો, તો એમાં કરનાર તો એક જ છે. એક જ વ્યક્તિ આ બધું પાંચ ઇન્દ્રિય દ્વારા થાય છે જે ક્રિયાઓ, એ ક્રિયાઓ એક જ કરે છે, એમ ધ્વનિમાંથી ઉઠે છે. એટલે કે પાંચ ઇન્દ્રિય છે તે તો માત્ર જ્ઞાન કરવાની અંદર નિમિત્ત છે. કારણ કે પંચેન્દ્રિય જીવોને જે જ્ઞાન છે તે ક્ષોપસમી જ્ઞાન છે. તો ક્ષોપસમી જ્ઞાન છે તે આવરણયુક્ત જ્ઞાન છે. જો કેવળ જ્ઞાન હોય તો પાંચ ઇન્દ્રિયમાંથી કોઈ ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરવાની જરૂર પડતી નથી, કેમ કે તે નિરાવરણ જ્ઞાન છે અને આત્માના દરેક પ્રદેશો એ જ્ઞાન થઈ શકે છે. પરંતુ પંચેન્દ્રિય સંસારી જે જીવો છે અને જેને સંપૂર્ણ જ્ઞાન ખીલું નથી એવા જીવો ને ક્ષયોપશમિક મતિ અને શ્રુત જ્ઞાન છે. અને એ ક્ષયોપશમિક જ્ઞાન દ્વારા ઇન્દ્રિયના નિમિત્તે એ જ્ઞાન કરે છે. તો પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન એ ક્ષયોપશમિક જ્ઞાનની અંદર નિમિત્ત છે. તો જ્ઞાન કરનાર આત્મા છે. તો પાંચ ઇન્દ્રિયનો આ એક બહુ સમસ્ત દલીલ આત્મસિદ્ધિમાં મૂકવામાં આવી કે પાંચ ઇન્દ્રિયનું દ્વારા જે કંઈ જ્ઞાન થાય છે એ જ્ઞાન કરનાર એક જ છે અને જે છે તે આત્મા છે. આ જ્ઞાન કરનાર આત્મા છે, કેમ કે જ્ઞાન આત્માનું લક્ષણ છે, અવિનાભાવી છે, લક્ષણ છે. જ્યાં જે આત્મા છે ત્યાં ત્યાં જ્ઞાન છે. પછી એ જીવ નિગોદમાં હોય કે જીવ શુદ્ધમાં હોય, કોઈ પણ અવસ્થાની અંદર એ જીવ હોય, સંસારની દેકન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી હોય, કે નિરાવરણ જ્ઞાન એને હોય કે સિદ્ધનો જીવ હોય, પણ જ્ઞાન દરેકે દરેક જીવને હોય છે. એટલે કે એ આત્માનું અવિનાભાવી તાદાત્મ્ય લક્ષણ છે. જ્યાં જ્યાં જ્ઞાન નથી ત્યાં ત્યાં આત્મા નથી. આત્મા અરૂપી છે એમ આકાશમાં અરૂપી છે, તો જે અરૂપી ચીજ આકાશ અરૂપી છે પણ આકાશમાં જ્ઞાન નથી. તો અરૂપી બંને ચીજની છે, આકાશ પણ અરૂપી છે, ધર્મસ્તિકા અધર્મસ્તિકા એ પણ અરૂપી છે,
એક આત્મા છે એ પણ અરૂપી છે, પણ આમાંથી ભેદ કરવાને માટે એનું આ લક્ષણ છે કે જ્ઞાન છે, તેનાથી જ બીજા અરૂપી દ્રવ્યોથી આત્માને ભિન્ન કરી શકાય છે. તો આત્માનું લક્ષણ છે જ્ઞાન, એ મુખ્ય કહ્યું, અને મુખ્ય એ જ્ઞાન પાંચ ઇન્દ્રિયના નિમિત્ત દ્વારા આત્મા કરે છે એ વસ્તુ અહીંયા બતાવી. હવે ત્રીજી વાત પછીની ગાથામાં બતાવે છે કે દેહ ન જાણે તેહને, ન જાણે ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે એ જ પ્રવર્તે જાય. તે એમ દલીલ કરી, શિષ્ય પ્રમાણે દલીલ કરી, એટલે એમ કહે છે કરી કે દેહ તે જ આત્મા છે, ઇન્દ્રિય તે આત્મા છે, પ્રાણ તે આત્મા છે. આવી દલીલ કરી ત્યારે અહીંયા કહે છે કે એ ત્રણે છે, પણ એ ત્રણ જે કઈ ક્રિયા કરે છે તે ક્રિયા માત્ર આત્માનું અસ્તિત્વ હોય તો જ થાય, જો આત્માનું અસ્તિત્વ ન હોય તો આ ત્રણેયની ક્રિયા ન થાય. કેમ કે દેહ એને જાણતું નથી, આત્માને દેહ ને જાણે, તેહને ન જાણે, ઇન્દ્રિય પ્રાણ, ઇન્દ્રિય અને પ્રાણની અંદર કોઈ જ્ઞાન ક્રિયા નથી, જે મુખ્ય લક્ષણ છે નથી. અને જે કઈ દેહની, પ્રાણની કે ઇન્દ્રિયની જે કઈ ક્રિયા થાય છે એ આત્માની સત્તા હોય તો થાય, આત્માની જો સત્તા ન હોય તો ઇન્દ્રિય હોય તો પણ કામ ન કરે. મૃત્યુ શરીર, મૃતક શરીર હોય, મૃતક કલેવર હોય, ઇન્દ્રિય પણ હોય ને દેહ પણ હોય, પણ આત્મા નથી તો દેહની ક્રિયા નથી થતી અને ઇન્દ્રિયની ક્રિયા પણ થતી નથી, અને શ્વાસોશ્વાસની ક્રિયા પણ થતી નથી. એની હાજરી હોય તો ત્રણેય ક્રિયા થાય છે. એટલે એથી અહીં એ પ્રમાણે દલીલ કરી કે તું જેને આત્મા માને છે તે તો ખરેખર આત્મા નથી, આત્મા વિના જ એની ક્રિયા થતી નથી. નથી દેહમાં કઈ કોઈ જાણવાની ક્રિયા, પાંચ ઇન્દ્રિય દ્વારા જાણનાર છે તે પણ આત્મા છે, દેહમાં તો જાણવાની શક્તિ છે નહીં, અને શ્વાસોશ્વાસ છે તે પણ આત્માના અસ્તિત્વ હોય તો જ થાય છે. કયું દેહ ને જાણે, તેને ન જાણે, ઇન્દ્રિય પણ પ્રાણ, આત્માની સત્તા વડે તે જ પ્રવર્તે જાણ. તો આત્માની જ્યાં જ્યાં સત્તા છે ત્યાં જ આની ક્રિયા થાય છે. તો આત્મા નામની કોઈ ચીજ જુદી છે એમ બતાવ્યું. તો ત્યાર પછીની વાત કરે છે કે સર અવસ્થાને વિશે ન્યારો સદા રહેનાર પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. તો અત્યારે પૂછ્યું છે કે અમને કોઈ શિષ્ય પ્રશ્ન કર્યો તો કે અમને કોઈ જુદું ચિહ્ન પણ આત્માનું દેખાતું નથી, તો કોઈ જુદું ચિહ્ન શું છે એ અહીંની વાત કરી કે સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા રહેનાર પ્રગટ રૂપ ચૈતન્યમય એ અંધારણ સદાય. કે આત્મા તો સદાય પ્રગટ છે અને સદાય જ્ઞાન ક્રિયાનો કરનાર છે. જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં પ્રતિપળે જ્ઞાન ક્રિયા થાય છે, અને જ્યાં જ્યાં જ્ઞાન ક્રિયા થાય છે ત્યાં ત્યાં આત્મા છે. આ આત્માનું અમે તને લક્ષણ બતાવીએ છીએ કે જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા. સર્વ અવસ્થાને વિશે, સુતા હોય કે જાગૃત હોય, તો સુષુપ્ત અવસ્થાની અંદર, જાગૃત અવસ્થાની અંદર અને સ્વપ્ન અવસ્થાની અંદર જ્ઞાનની જે ક્રિયા છે એ આત્મા કરી જ જાય છે. એટલે તે પહેલા જે દેહ કરી કે દેહ આત્મા, દેહ તે આત્મા છે, ઇન્દ્રિય તે આત્મા છે, પરંતુ જ્યારે માણસ સુવે છે તે વખતે ઇન્દ્રિય અને મન તથા દેહ એ બધા કોઈની ક્રિયા ચાલુ નથી, પરંતુ આત્મા તો જ્ઞાન તે વખતે પણ કરે છે. કારણ કે તે સ્વપ્નું આવે છે તો સ્વપ્નનું જ્ઞાન કરનાર કોણ છે? સ્વપ્નનું જ્ઞાન કરનાર કોણ? સ્વપ્નું આવે છે તે હકીકત છે, અને સ્વપ્નનું જ્ઞાન કરનાર પણ તે હાજર છે. તો એ વાત પણ એ સ્પષ્ટ કરી કે ભાઈ દેહની જયારે ક્રિયા બિલકુલ નથી, ઇન્દ્રિયની પણ જયારે ક્રિયા નથી, મન સ્થૂળ મનની પણ જ્યાં ક્રિયા નથી, ત્યાં ઊંઘની અંદર તમે સ્વપ્ન જુઓ છો, એ સ્વપ્નનું જ્ઞાન કરનાર ત્યાં છે કોક, તો જે જ્ઞાન કરનાર છે તે જ આત્મા છે. કેમ કે જે જ્ઞાન કરે છે આ બધી ઇન્દ્રિય અને પ્રાણ, એટલે ઇન્દ્રિય અને પ્રાણ એને તું તારું સ્વરૂપ માનમાં, એનાથી તો ભિન્ન ચીજ છે. તને સાબિત કરી દીધી અમે કે ઇન્દ્રિય અને પ્રાણ બે ક્રિયા, બે બે ક્રિયા ન કરે તો પણ જ્ઞાનની ક્રિયા ચાલુ છે, એ ક્રિયા કરનાર કોઈ હોવું જોઈએ ને. ઇન્દ્રિયની ક્રિયા બંધ થઈ ગઈ, દેહની ક્રિયા બંધ થઈ ગઈ, તો જ્ઞાન કરનાર કોઈ છે ત્યાં? સ્વપ્ન સ્વપ્ન છે અને સ્વપ્નનો જાણનાર છે. સુતિ વખતે આ બે દેહ અને ઇન્દ્રિયની ના અભાવ, દેહ અને ઇન્દ્રિયની ક્રિયાના અભાવમાં આ બે છે. અને સપનું ન હોય એવી અવસ્થાની અંદર પણ જાણનાર એક છે. કેમ કે આજે મને ઊંઘ બરાબર આવી હતી, જાણનાર કોણ હતો? તો સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા રહેશ. આ બધી અવસ્થામાં પોતાનું જે અસ્તિત્વ છે એ ટકાવી રાખનાર, પોતાનું અસ્તિત્વ છે તે બધી અવસ્થાઓથી ભિન્ન એવો આત્માનું છે, અને જેનું લક્ષણ છે તે જ્ઞાન છે. એટલે જ્યાં જ્યાં જ્ઞાન છે સર્વ અવસ્થાને વિશે આ જ્ઞાન કરનાર માટે તું દેહને આત્મા માન કે ઇન્દ્રિયને આત્મા માન એ યોગ્ય નથી. કારણ કે દેહ અને ઇન્દ્રિયની ક્રિયા વિના પણ આત્માની ક્રિયા થાય છે, માટે આ દેહ અને ઇન્દ્રિયથી ભિન્ન એવું એક તત્વ છે. અને તું કહે છે કે અમને ઇન્દ્રિયથી અગર તો આત્મા જણાતો નથી, પણ તને અહીંયા આના પછીની ગાથામાં કહે છે ઘટપટ આદિ જાણ તું તેથી તેને માન, પણ જાણનારને માન નહીં કેવું કહીએ કેવું જ્ઞાન? તું એમ કે છે કે ઘડો છે, આ છે, તે છે, તો એનું અસ્તિત્વનો તું સ્વીકાર કરે છે ઘડાનો? જે જ્ઞેય છે, જે જ્ઞાનનું જ્ઞેય છે, તો જ્ઞેયનો સ્વીકાર કરે છે, પણ જ્ઞાન કરનાર તો સ્વીકાર કરતો નથી. એમને આશ્ચર્ય થાય છે કે તારે સાથ તું જ્ઞેયનો સ્વીકાર કરે છે. જે જે પદાર્થો છે જગતના, જે કઈ પદાર્થો છે એ બધા તો જણાવવા યોગ્ય છે. જ્ઞાનમાં જગતના સમગ્ર પદાર્થોમાં એક જ્ઞેય થઈ શકે એવી શક્તિ છે, જ્ઞાનનું જ્ઞેય થઈ શકે એવી શક્તિ છે. તો તું જ્ઞેયના અસ્તિત્વનો સ્વીકાર કરે છે ઘટપટ આદિ, બીજા પચિન્દ્ર જીવો આદિ જે કંઈ જગતની અંદર દેખાય છે, બધા જીવો અને જળ વસ્તુઓ આદિ એ બધી જે કંઈ તને દેખાય છે, તેનું તું દેખાય છે, સંભળાય છે, ચખાય છે, એ બધી વસ્તુ એનો તો તું સ્વીકાર કરે છે. એટલે પણ આને જાણનાર કોણ? આ વસ્તુનો ઘડાનો જાણનાર કોણ? એ જે ઘડાનો જાણનાર છે તે જ આત્મા છે, તેનો તું કેમ સ્વીકાર કરતો? માટે જે ઘડાનો જાણનાર છે તે આત્મા છે. ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, પણ જાણનારને માન નહીં કહી તારું જ્ઞાન કેવું? કે જે જાણનાર છે એને તું માનતો નથી, ને જે જણાય છે એને માને છે. પણ જો જાણનાર નથી તો કોઈ વસ્તુ જગતમાં જણાવવાની? જગત આખું શૂન્ય છે. જો જાણનાર નથી તો જગતનું અસ્તિત્વ જ નથી. તો જાણનાર હંમેશા પહેલો હશે, જાણનાર હંમેશા આગળ ને આગળ છે, જાણનાર ઉર્ધ્વ છે, આગળ ને આગળ છે. એના વિના જગતનું અસ્તિત્વ પણ નથી. માટે જે જાણનાર છે તે આત્મા છે, એ વાત અહીંયા અમને સ્પષ્ટ કરી છે. કે ઘટપટ ને તો જ્ઞેય પદાર્થ છે, જ્ઞેય પદાર્થનું જ્ઞાન કરનાર જે છે તે આત્મા છે. કેમ કે જ્ઞાન છે તે આત્માનું લક્ષણ છે, તો એ સ્પષ્ટ કરી બતાવ્યું કે અમને તારું આશ્ચર્ય એટલા માટે થાય છે કે જે જણાય છે જ્ઞેયને તું માને છે, પણ જાણનારને માનતો નથી. ને જાણનાર ન હોય કરશો તો બધું શૂન્ય છે, જગતનું અસ્તિત્વ નથી, જગત શૂન્ય થઈ જાય. જો જાણનાર ના હોય તો જગત નું અસ્તિત્વનો સ્વીકાર કોણ કરે? તો જ્ઞાન પ્રથમ છે કે જ્ઞેય પ્રથમ છે? જો જ્ઞાન છે તો જ જ્ઞેય છે, નહીતર જ્ઞેય હોય તો પણ જ્ઞાનનું જ્ઞેયનું કોઈ અસ્તિત્વ પણ રહેતું નથી. માટે આત્મા એ જાણનાર છે, એવો જે જાણનાર પદાર્થ છે તે આત્મા છે, એમ આ ગાથાની અંદર કહેવામાં આવ્યું. અને ત્યાર પછીની ગાથામાં એક બહુ સુંદર દલીલ શ્રીમદજીએ કરી છે કે પરમ બુદ્ધિ કૃષ દેહમાં સ્થૂળ દેહમતી અલ્પ, દેહ હોય જો આત્મા બને નામ વિકલ્પ. તું કહે છે કે દેહ છે તે જ આત્મા છે, તો પછી જાડા માણસો એમાં ઘણી બુદ્ધિ હોવી જોઈએ ને પટલા માણસમાં ઓછી હોવી જોઈએ, કેમ કે દેહ આત્મા છે. જે જેટલો દેહ મોટો એટલી બુદ્ધિ મોટી વિશેષ, પણ એમ તો જગતમાં દેખાતું નથી કે બહુ પતલો માણસ પણ બહુ બુદ્ધિશાળી માણસ ને બહુ જાડો માણસ બિલકુલ અક્કલ ઓછી હોય. તો આ એક પણ અહીંયા તને હું યુક્તિ બતાવે છે, બતાવું છું, માટે તું સાંભળ. દેહ છે અને બુદ્ધિ જે છે, અગર તો જ્ઞાન છે, જ્ઞાન કરનાર છે, ચિંતન કરનાર છે, વિવેક કરનાર છે, એવી જે બુદ્ધિ એનામાં તર્કશક્તિ છે, એ બધું જ્ઞાનનું જ પડકું છે. જ્ઞાનના જ ભિન્ન ભિન્ન જ્ઞાનની જ ભિન્ન ભિન્ન વ્યાખ્યા છે, જ્ઞાનની જ તર્ક કહો કે ધારણા જ્ઞાન કહો, મતિ શ્રુત અવધિ મનુપરી અને પાંચ પ્રકારના જ્ઞાન છે, તેમાં જે મન બુદ્ધિ ચેતન અહંકાર આદિ જે કંઈ ભાગ કરવામાં આવે છે તે જ્ઞાનના જ છે. તો દેહ જો આત્મા હોય તો જ્યાં દેહ જાડો સ્થૂળ હોય ત્યાં જ્ઞાન ઘણું હોવું જોઈએ, અને પતલો હોય ત્યાં જ્ઞાન ઓછું હોવું જોઈએ. પરંતુ જગતની માં જ્યારે જોઈએ છીએ ત્યારે એવું દેખાતું નથી, કેમ કે ઘણા પતલા માણસો હોય ને બહુ બુદ્ધિશાળી માણસો હોય છે, અને ઘણા જાડા માણસો હોય તો બુદ્ધિ બહુ ઓછી હોય. તો તું દેહાત્મક કે છે એ યોગ્ય નથી, અને એના માટે આ યુક્તિ છે એ તને અમે કહીએ છીએ. પછી ની ગાથામાં કહે છે કે જળ ચેતન નો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ, એક પણ પામે નહીં ત્રણ કાળ દ્વય ભાવ. અહીં એક મોટી વાત કરી દેવામાં આવી છે કે જે હવે એટલે સુધી વાત કરી અને શિષ્યના અંતરમાં એક વાત તો કરી દીધી લગભગ શિષ્ય, કે દેહ અને આત્મા ભિન્ન છે એ પ્રકારની દલીલ મૂકીને હવે કહે છે કે જળ ચેતન નો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વમાન, પ્રગટ સ્વભાવ. જળ અને ચેતન છે એના જે ગુણો છે એ પ્રગટ ભિન્ન છે, એટલે કે જે જળ છે એના જે ગુણો છે તે રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દ. શબ્દ પણ જળનો જ ગુણ છે, જળનો સ્કંધ છે, જળ પરમાણુનો. અને આત્માનો જે સ્વભાવ છે કે એની અંદર જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વેદન શક્તિ આદિ જે કંઈ આત્માનો સ્વભાવ છે એ પ્રગટ બેના જળ ને ચેતનના ભિન્ન છે. તો દેહ છે તો જળ છે, એ દેહની અંદર સુખ દુઃખનું ભોગવવું, શ્રીમદ એક વાત પહેલી 24મા વર્ષપત્રમાં કહે છે કે સમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સૌ જીવ વિલાસ. કે જીવ કોણ છે ક્યાં, તો ત્યાં વાત કરી દીધી કે જે વેદક છે જે સુખ ને દુઃખ ભોગવે છે. તો દેહ કઈ સુખ કે દુઃખ ભોગવે
એવી વાત નથી. તો જેમાં વેદકતા છે, જેમાં સુખ છે, જેમાં જ્ઞાન છે, આદિ આ જે જીવના લક્ષણો છે તે દેહમાં નથી, માટે એ બંને ભિન્ન છે. જે સમતા, જે સમરૂપ છે સર્વસ્થાની અંદર જે છે, જેના હોવાથી આખું જગત રમણીય છે. આત્મા ન હોય તો જગત આખું શૂન્ય થાય. જે વનસ્પતિ આદિ જે કંઈ છે એની અંદર જીવ છે તો આટલું બધું જીવંત લાગે છે જગત. અને જો જીવ ન હોય તો આખી શૂન્યતાની પ્રાપ્તિ થાય. તો અહીંયા બે વાત કરી કે જળ અને ચેતનનો બંનેનો સ્વભાવ બંને છે, અને બંનેનો સ્વભાવ અહીંયા કહેવામાં આવે છે કે જળનો આ સ્વભાવ છે, ચેતનનો આ સ્વભાવ છે, આ દેહ છે તે પરમાણુનો પિંડ છે, એટલે કે જે પૂતગળ છે જે ભેગો થાય અને વિખરાય, એવી આ દેહ તો પરમાણુ તો એવું પ્રમાણ થયા. અને રૂપરસ આદિ એના બીજા ગુણો છે, વિશેષ ગુણો છે. ત્યારે ચેતન જે છે એ તો જાણનાર છે, સુખ દુઃખ એનો વેદનાર છે, ચિંતન કરનાર છે, જે ચિંતન કરે છે. એવો જે આત્મા છે જે પરને પણ જાણે છે અને પોતાને પણ જાણે છે, જે જાણનાર છે, બધું જાણે, જાણનાર શું ન જાણે. તો આવા આ જળ અને ચેતન એ બંનેના જે ગુણો છે તેને હું વિસ્તારથી જોવા જોઈએ. અને બીજી એક મોટી વાત કરી કે જળ કોઈ દિવસ ચેતન થાય નહીં, ચેતન કોઈ દિવસ જળ થાય નહીં, એક પણ પામે નહીં, ત્રણેય કાળ દોય ભાવ. આત્મા છે તે કદી જળ થાય નહીં, ને જળ છે તે કદી આત્મા થાય નહીં. કેમ કે જળના જે ગુણો છે તે આત્મામાં આવી શકે, ને આત્માના ગુણો છે તે જળમાં આવી શકે. કેમ કે બંને પદાર્થ ભિન્ન છે, બંનેનું અસ્તિત્વ ભિન્ન છે, માટે બંનેનું અસ્તિત્વ પણ ભિન્ન છે. આ બંને પદાર્થો એક ક્ષેત્રે રહેવાથી તને ખોટો આભાસ થયો કે આ દેહ તે આત્મા છે, પરંતુ ખરેખર જો તું એના લક્ષણોનો તો વિચાર બરાબર કરે તો આ બંને બંને તને ભિન્ન દેખાય. અને એ કદી બે એક થઈ શકે તેમ છે નહીં. માટે આત્મા છે તે દેહ નથી, આત્મા છે તે ઇન્દ્રિય પણ નથી, જળ ઇન્દ્રિય પણ નથી, અને જે પ્રાણ છે તે પણ આત્મા નથી. પણ આ ત્રણથી ભિન્ન જેનું મુખ્ય લક્ષણ જ્ઞાન છે, જેનું મુખ્ય લક્ષણ જ્ઞાન છે, જે વેદક છે, અને જે શરીરમાં રહે છે છતાં શરીરથી ભિન્ન છે, એવો જે આત્મા તે તું છો અને તે દેહથી ભિન્ન છે, એમ શ્રીમદજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર આત્માના અસ્તિત્વને ઉપર વાત કરી છે.